જય જિનેન્દ્ર. પ્રેરણા પ્રકાશન ટ્રસ્ટ રજૂ કરે છે શાંત સુધારસ વ્યાખ્યાન માળા વ્યાખ્યાન 40મું, નવમી નિર્જરા ભાવના વ્યાખ્યાન 8મું. પ્રવચનકાર પૂજ્ય મુનિરાજ શ્રી જિનચંદ્ર વિજયજી મહારાજ, બંધુ ત્રિપુટી. પ્રવચન સ્થળ મુંબઈ મહાલક્ષ્મી તિરુપતિ એપાર્ટમેન્ટ, તિરુપતિ જૈન દેરાસરનો પ્રવચન મંડપ, મુંબઈ 26. પ્રવચન સમય તારીખ 16 સપ્ટેમ્બર 1987 ને બુધવાર સવારે 9 વાગે.
સમયતી તાપં ગમયતી પાપં રમયતિ માનસં હરતિ વિમોહં દુરારો તપઈતિ વિગતાસંસં વિભાવય વિનય તપો મહિમાનં.
પરમ જ્ઞાની મહોપાધ્યાય વિનય વિજયજી મહારાજ શાંત સુધારસ નામના ગ્રંથમાં નવમી નિર્જરા ભાવનામાં જન્મ જન્માંતરમાં સંચિત થયેલા કર્મો ભોગવ્યા વિના કેવી રીતે ખપાવી શકાય, કર્મની નિર્જરા કેવી રીતે કરી શકાય એ માટે 12 પ્રકારના તપની સાધના આપણને બતાડી રહ્યા છે. આ તપ ધર્મની આરાધના, બાહ્ય અને આભ્યંતર તપની આ સાધના એ કેટલી બધી પ્રભાવશાળી છે, એ શું કાર્ય કરે છે એનું પણ અહીંયા આગળ વર્ણન કર્યું છે એમણે. સમયતિ તાપમ ગમયતિ પાપમ રમયતિ માનસંસમ. તાપ અને સંતાપને સમાવે છે. તપ ધર્મનો આરાધક એનામાં ક્યારેય પણ ક્લેશ અને સંક્લેશ, તાપ અને સંતાપની અનુભૂતિઓ એના જીવનમાં ન હોઈ શકે. સમયતિ તાપમ એને ઉપશાંત કરે છે. ગમયતી પાપમ અને પાપોને વિદાય આપે છે, પાપોનું નિર્ગમન કરી નાખે છે. આત્મામાં સંચિત થયેલા પાપો એને બહાર કાઢી નાખે છે. તપની સાધના કરો અને કર્મની નિર્જરા ન થાય તો એ તપ તપ થયો ન કહેવાય. વિનય વિજયજી મહારાજ તપનો મહિમા બતાડતા તલ્લુ પરિણામ બતાડે છે કે પહેલા તો તમારા ચિત્તના સંતાપને સમાવે છે, આત્માના પાપોને વિદાય કરે છે, રમયતી માનસ અંસમ અને આપણા મનરૂપી હંસને એ પ્રસન્નતામાં એને મૂકે છે. તપ ધર્મનો આરાધક ચિત્તની પ્રસન્નતાનો અનુભવ કરનારો બનવો જ જોઈએ. બાહ્ય અને આભ્યંતર તપની સાધના કરે, એના દ્વારા એના સંતાપ સમી જાય, પાપો ટળી જાય અને ચિત્ત જો પ્રસન્ન ન બની જાય તો એના એ તપ ધર્મની અંદર ક્યાંક કંઈક ખામી આવી ગઈ છે એવું સમજવું જ રહ્યું. હરતિ વિમોહમ દૂરારોહમ, મુશ્કેલીથી દૂર કરી શકાય એવો જે વિમોહ છે, મૂઢતા છે, મિથ્યા મોહ છે એને દૂર કરે છે. તપ ધર્મનો આરાધક કયું પરિણામ પ્રાપ્ત કરે તો કે એના ચિત્તની જે મૂઢતાઓ છે, વિશિષ્ટ પ્રકારનો જે મોહ બંધાયેલો છે અનેક પર પદાર્થો પ્રત્યે, એ આ અભ્યંતર તપની સાધના દ્વારા એનો વિમોહ એની વ્યામૂઢતા એ દૂર થઈ ગયા વિના રહેતી નથી. તપયતી વિગતા સંસમ, અને ખાતરીપૂર્વક આ પરિણામની વાત કરે છે વિનય વિજયજી મહારાજ, કહે છે એમાં કોઈ શંકા નથી. વિગતા સંસમ, નિસંકપણે તપ ધર્મનું પરિણામ આ પ્રાપ્ત થવું જ જોઈએ. કોઈ એમાં શંકા ન ચાલી શકે, એમાં કોઈ વિકલ્પ ન ચાલી શકે કે આવું થાય પણ ખરું ને ન પણ થાય. ના, જો એ ખરેખર તપ એ તપ બનતો હોય તો આ પરિણામ નિસંકપણે આવે એમ વિનય વિજયજી મહારાજ જયારે ઠોકીને આપણને કહે છે ત્યારે ખરેખર આપણે એ તપ ધર્મને સાચી રીતે અને સારી રીતે સમજીએ અને એ તપને એ રીતે પામવાનો આપણે પ્રયત્ન કરીએ એ બહુ જરૂરી બની જાય છે. તપ ધર્મનો આરાધક ચાહે બાહ્ય તપની સાધના કરતો હોય કે ચાહે આભ્યંતર તપની આરાધના કરતો હોય, એનું લક્ષ્ય આ એક તો બનવું જ જોઈશે કે આ બધું કરીને મારા ચિત્તના સંતાપો સમે છે કે નહીં, મારા હૃદયમાંથી પાપ વૃત્તિઓનું નિર્ગમન થાય છે કે નહીં, મારું મન પ્રસન્નતામાં તરે છે કે નહીં, મારો વ્યામોહ ખોટી મૂળતાના સંસ્કારો એ મારા સંસ્કારો થોડા ઘણા પણ શિથિલ બને છે કે નહીં, આપ આમાંનું કોઈ પણ પરિણામ આ તપ ધર્મની આરાધના કરતા કરતા મારા જીવનમાં આવી રહ્યું છે? જો હા તો વાંધો નથી, આપણી એ સાધના ખરેખર કર્મની નિર્જરા કરાવનારી બની જશે, નહીં તો એ તપ પણ કદાચ તાપ બની જશે. તપને તાપ ન બનવા દેવો હોય તો સંતાપને સમાવવાની સિદ્ધિઓ પ્રાપ્ત કરવી જ પડશે. જે તપ સંતાપને સમાવે નહીં એ શરીરની અંદર તાપ જન્માવ્યા વિના રહે નહીં. મનના સંતાપ સમાવો, નહીં તો માત્ર તનનો તાપ બની જશે, એ તપ બન્યો નહીં કહેવાય. તપ ધર્મની આરાધના કરીએ અને સંતાપો સમે નહીં, આપણા ગ્રંથિઓ છૂટે નહીં, આપણી વ્યામોહ તૂટે નહીં આપણો, તો કઈ રીતે આપણે એ સંતોષ લઈ શકીએ કે ના હું ખરેખર તપ કરી રહ્યો છું? અને આવું દિવ્ય પરિણામ પ્રાપ્ત કરવા માટે આભ્યંતર તપની સાધના ખૂબ જરૂરી બની જાય છે. જેણે ચિત્તના સંતાપ સમાવવા હોય, પાપવૃત્તિઓનો વિગમ કરવો હોય, મનની અંદર પ્રસન્નતાનું ઝરણું વહેતું કરવું હોય અને વ્યામૂળતામાંથી મુક્ત બનવું હોય, એણે બાહ્ય તપની ભૂમિકા પ્રાપ્ત કરીને આભ્યંતર તપની અંદર પ્રવેશ કરી જ દેવો જોઈએ. અને એ આભ્યંતર તપ પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચને, સ્વાધ્યાય દ્વારા એની પણ એક ભૂમિકા, આભ્યંતર તપની પણ આ ચાર ભૂમિકાઓ પ્રાપ્ત થાય છે. અને છેલ્લા બે તપ જે છે, ધ્યાન અને કાયોત્સર્ગ, એ ખરેખર ચિત્તના સંતાપોને સમાવી શકે છે, પ્રસન્નતાને પ્રગટાવી શકે છે, વ્યામોહને દૂર કરી શકે છે. આ ધ્યાન અને કાયોત્સર્ગ શું છે એ પણ સમજવું બહુ જરૂરી બની જાય છે. અને એટલા માટે આપણા જ્ઞાની પુરુષોએ બહુ વિસ્તારથી અને ઊંડાણથી આ વસ્તુઓને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે ભાઈ ધ્યાનનો જ્યારે પણ તમારે વિચાર કરવો હોય ત્યારે સૌથી પહેલા તમે ધ્યાનના બે ભેદ પાડી દેજો. ધ્યાન એટલે મનની એકાગ્રતા, એનું નામ ધ્યાન છે. પણ મનની એકાગ્રતા અશુભ તત્વના કારણે પણ થઈ શકે, માટે ધ્યાનના બે પ્રકાર, અશુભ ધ્યાન અને શુભ ધ્યાન. અને એ અશુભ ધ્યાન પણ બે પ્રકારનું છે, આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન. અને બંને પ્રકારો પણ ચાર ચાર પ્રકારના છે, ચાર પ્રકારનું આર્ત ધ્યાન અને ચાર પ્રકારનું રૌદ્ર ધ્યાન. અનિષ્ટનો સંયોગ થઈ ગયો, ઇષ્ટનો વિયોગ થઈ ગયો, શરીરમાં કોઈક વેદનાઓ જાગી ગઈ અને ઇષ્ટને પ્રાપ્ત કરવા માટે, અનિષ્ટને ટાળવા માટે કોઈક આપણે સંકલ્પની દ્રઢતામાં જ્યારે ઉતરી પડીએ છીએ ત્યારે નિયાણું કરીએ છીએ, એ નિયાણાનુબંધી આર્ત ધ્યાન. આમ ચાર પ્રકારનું આર્ત ધ્યાન, આ ચાર વસ્તુઓના કારણે, ચાર વિચારોની અંદર આવતી તન્મયતાના કારણે આપણો આત્મા કંઈક વેદના, વ્યથાઓ, બેચેનીઓ, શોક, ક્રંદન આ બધું કરે છે. આર્ત ધ્યાન આપણા ચિત્તમાં પ્રગટ્યું છે એની નિશાની શું? શાસ્ત્રોની અંદર એની આ નિશાની બતાડી છે, શોક, અશ્રુપાત, ક્રંદન. માણસ છાતી કૂટે, માથું કૂટે, ચોધારા સુએ રડે, શોક મગ્ન બની જાય. જ્યારે તમે કોઈ પણ ઇષ્ટના વિયોગ માટે એના વિચારમાં તન્મય બની ગયા હશો ત્યારે આમાંની કોઈક ને કોઈક અનુભૂતિ આપણને થતી હશે. કાં તો એકદમ શોક મગ્ન બનીને ઉદાસ થઈને આપણે બેઠા હશું, કાં તો બેઠા બેઠા, એકલા બેઠા બેઠા પણ એ કોઈક પ્રિય વ્યક્તિને યાદ કરીને એના વિયોગના કારણે, કે કોઈક અનિષ્ટ વસ્તુ આ ક્યાં આવી પડી, આમાંથી તો હવે છૂટી જવું તો સારું, એ વિચાર કરતા કરતા એકલા એકલા માણસ રડવા માંડે, આંખમાં આંસુ આવે, શોક મગ્ન બની જાય, કરુણ ક્રંદન કરે, ચીસો પાડે, વિલાપ કરે. આ બધા આર્ત ધ્યાન પ્રગટ્યાની અનુભૂતિઓ નહીં પરંતુ અભિવ્યક્તિઓ છે, કે આપણા ચિત્તમાં આર્ત ધ્યાન ચાલી રહ્યું છે એની આ નિશાનીઓ છે. અને આવા આર્ત ધ્યાનમાં જો આત્મા આયુષ્યનો બંધ કરે તો એ તિરેંચ ગતિનું આયુષ્ય બંધાય, એમ કહીને આ અશુભ ધ્યાનથી મુક્ત થવાની, આ અશુભ ધ્યાનથી બચવાની પ્રેરણા કરી. જેમ આર્ત ધ્યાનમાંથી બચવાનું છે એમ રૌદ્ર ધ્યાનમાંથી પણ આપણે આપણા ચિત્તને બચાવવાનું છે. અને એ રૌદ્ર ધ્યાન પણ ચાર પ્રકારનું છે. કેટલીક વખત આર્ત ધ્યાનમાંથી જ રૌદ્ર ધ્યાન પ્રગટી જતું હોય છે. ઇષ્ટ વસ્તુ ઉપરની તીવ્ર મમતા, એટલે કે સુખનો તીવ્ર રાગ, અનિષ્ટના વિયોગ માટેની તીવ્ર તરફડાટ, એટલે કે દુઃખનો તીવ્ર દ્વેષ. ઇષ્ટ સંયોગ અને અનિષ્ટ વિયોગ, એને જો બીજા સીધા સાદા અર્થમાં આપણે વિચારવું હોય તો આટલું જ વિચારી શકીએ કે મનગમતા પદાર્થો, મનગમતી વસ્તુઓ અને મનગમતા સંયોગો, બાહ્ય ભૂમિકાના, ભૌતિક જગતના, એવા બાહ્ય જગતના કોઈ પણ સુખનો તીવ્ર રાગ આર્ત ધ્યાન જન્માવે, દુઃખનો તીવ્ર દ્વેષ આર્ત ધ્યાન જન્માવે. આ બેના કારણે જ એ આર્ત ધ્યાનને જો આપણે કંટ્રોલમાં ન લઈ શકીએ તો એમાંથી રૌદ્ર ધ્યાન આવે. પછી જે તીવ્ર રાગ છે સુખનો, એ તીવ્ર રાગની ભાવના એને પૂર્ણ કરવા માટે જીવ કોઈકનું અહિત કરવા માટે, ભયંકર જૂથની પરંપરાઓ ચલાવવા માટે, ચોરી અંગેના વિચારોમાં તન્મય થવા માટે પણ તૈયાર થઈ ગયા વિના રહેવાનો નથી. સુખનો તીવ્ર રાગ, એ તીવ્ર રાગમાંથી પેદા થયેલ આર્થ ધ્યાન, એ આર્થ ધ્યાનની પરાકાષ્ઠા રૌદ્ર ધ્યાનમાં આપણને સેરવી દે છે, સરકાવી દે છે. જો મૂળમાંથી જ આપણે જાગ્રત ન બન્યા તો ક્યારેક રૌદ્ર ધ્યાન એવું ઉત્કૃષ્ટ બની જાય કે તે વખતે જીવ પછી બધું જ ભાન ભૂલી જાય અને ભાન ભૂલો બનીને એ જે કાર્ય કરે છે એ કાર્ય કઠોરતાપૂર્ણ હોય છે, રુદ્રતા ભરેલું હોય છે અને બીજા આત્માને ખતમ કરી નાખવા સુધી પણ જીવ પહોંચી શકે છે. હિંસાનુબંધી રૌદ્ર ધ્યાન પહેલું આવે છે. પછી બીજો પ્રકાર છે મૃષાનુબંધી રૌદ્ર ધ્યાન, જૂઠના કારણે પણ આવેલું રૌદ્ર ધ્યાન. ત્રીજું છે સ્તેયાનુબંધી રૌદ્ર ધ્યાન, એટલે ચોરીના કારણે. અને ચોથું સંરક્ષણાનુબંધી રૌદ્ર ધ્યાન, જે કંઈ પણ મેળવ્યું છે એનું સંરક્ષણ કરવા માટે, ક્યાંય કોઈ લૂંટી ન જાય, ચોરી ન જાય, ઉપાડી ન જાય, હણાઈ ન જાય, એ માટે પણ માણસ કેટલી હદની કઠોરતા ઉપર પહોંચી શકે છે. સંરક્ષણ માટે પણ બધું કરવા તૈયાર થઈ જાય માણસ. એક ગામની અંદર એક શેઠ રહેતા હતા, લક્ષ્મીદાસ એમનું નામ હતું અને હકીકતમાં લક્ષ્મીના દાસ હતા. આ બધું જો એમને એમ મૂકીને ઘરમાં ચાલ્યા જાય તો કાલે ઉઠીને કદાચ ચોરો આવે, ચોરી જાય, ગમે તે કંઈક બની જાય તો શું થાય? કોઈ ચોરી ન જાય, મારો માલ સુરક્ષિત રહે એ માટે તરત જ એ શેઠ વિચારમાં ચડે છે અને સંરક્ષણનો વિચાર એમના અંતરમાં જાગે છે. એકનો એક દીકરો હતો, ભલાભાઈ એનું નામ હતું અને હકીકતમાં ભલો હતો. પોતાના દીકરાને બોલાવે છે કે લા એ ભલા, જો મારે જાત્રા કરવા જવાનું છે, આપણે ત્યાં જોખમ ઘણું છે, કિંમતી વસ્તુઓ છે અને આજના જમાનામાં આ બધું ગમે તેમ રાખવામાં મજા નથી, માટે એક કામ કર, તું મારી સાથે ચાલજે. આજે રાતના આપણે ગામની બહાર જઈને જંગલમાં કોઈક જગ્યા ચોક્કસ કરી અને ત્યાં આગળ આપણે દાટી આવીએ, કોઈને ખબર ન પડે. રાતના બધા સુઈ ગયા હોય પછી ચૂપચાપ આપણે ગામ બહાર પાદરમાં જઈને આ કામ પતાવી આવવાનું છે, માટે તૈયાર રહેજે. અને ડાયો થઈને કોઈને કહેતો નહીં, તને એટલા માટે લઈ જઉં છું કે ભાઈ જિંદગીનો કોઈ ભરોસો નથી. કાલે ઉઠીને હું તો જાત્રા કરવા ગયો ને ત્યાં કંઈક થઈ ગયું ને કાલ ન પણ આવું ઘરે પાછો, તો તને કમસે કમ ખબર હોવી જોઈએ કે આપણો માલ ક્યાં આગળ છે. કેટલી ચોકસાઈ! એક વસ્તુ ઉપરનો જ્યારે પ્રેમ હોય છે ત્યારે એ માટેની ચોકસાઈ કેટલી આવી જાય. વ્યવસ્થિત રે, કાલે ઉઠીને કદાચ મરી ગયો તો દીકરાને પણ તકલીફ ન પડવી જોઈએ, એને ખબર હોવી જોઈએ, માટે એને બધું સાથે રહીને બતાડી દેવું જોઈએ. પણ એ પણ રાતમાં જવું જોઈએ જેથી ત્રીજા કોઈ માણસને ખબર ન પડી જાય. એક નાનકડો પણ પ્રેમ પ્રત્યે જાય છે એક વસ્તુ ઉપરનો, સંપત્તિ ઉપરનો, તો કેટલી ચોકસાઈ આવી જાય છે. અને આ રીતે બધી ભલામણ કરે છે જ્યારે, પણ ઘણીવાર પ્રારબ્ધ જ્યારે માણસનું વાંકો હોય છે ત્યારે ગમે એટલો ડા પણ ભર્યો, પુરુષાર્થ પણ કરવા જાય, એ જ્યારે આ ભલાને વાત કરતા હતા, કુદરતનું કરવું, તે જ વખતે એક ચોર ત્યાંથી રસ્તા પરથી પસાર થતો હશે અને શેઠના ઘર આગળથી પસાર થાય છે, એના કાને આપણે ત્યાં જોખમ ઘણું છે આટલા શબ્દો પડી ગયા, એટલે ચોર ઉભો રહી ગયો, ભીતને આડે રહીને બેની વાતો સાંભળતો હતો. એમાં એને સાંભળી લીધું કે આજે રાતે આપણે જવું છે અને ત્યાં જઈને આ બધું દાટી દેવું છે, માટે તું આવજે. આ બધી વાત પેલા એ સાંભળી લીધી, એટલે પેલો તો એ પહેલા જ શેઠ પહોંચે એ પહેલા રાત પડતા જ પહોંચી ગયો અને એક જાણની ઓથે સંતાઈને ઉભો રહી ગયો. આ બાજુ રાતના ઝવેરાતનો ડાબડો લઈને જોખમ ઉપાડીને ભલો અને એનો બાપ બે જણા નીકળ્યા, ગામની બહાર ગયા, ક્યાં દાટવું જગ્યા શોધે છે. જગ્યા શોધતા શોધતા એક જગ્યા પસંદ કરી પેલો દોર ઉભો ઉભો બધું જોયા કરે છે અને એને જોઈ લીધું કે હવે આ લોકોએ આ જગ્યા નક્કી કરી છે ને અહીં આગળ ખાડો ખોદશે, હમણાં ખાડો ખોદીને દાટવાના છે. ત્યારે તરત જ પેલા લક્ષ્મીદાસ શેઠ એના દીકરાને કહે છે કે એ ભલિયા એક કામ કર, જા તો જરા ચારે બાજુ ચક્કર મારી આવો, ક્યાંય કોઈ ચોરબોર ઉભો તો નથી ને. ભાઈ બહુ સાવધાન રહેવું, જમાનો બહુ ખરાબ છે. પેલો ઉભો ઉભો વાત સાંભળે છે અને એમ થઈ ગયું કે આ બાપ બહુ પાકો લાગે છે. હવે વળી એના દીકરાને મોકલે છે કે જા તું જોઈ આવો કોઈ છે તો નહીં, અને અહીં મને ઉભેલો જોશે તો આજે બાજી હાથમાંથી, એના કરતા હવે આપણે કંઈક કરો. એટલે એને પણ મફતનું જોઈએ છે, એને સ્તેયાનુબંધી આર્થ ધ્યાન શરૂ થયું છે. કેમ બસ મેળવેલો ઇષ્ટનો સંયોગ થઈ જાય, મને પૈસો ઇષ્ટ છે અને એ મેળવી લેવું છે. એટલે તરત જ એને વિચાર કર્યો કે અહીંથી ભાગી જવામાં મજા નથી, અત્યારે ભાગવા જઈશ તો પકડાઈ જશે, એનું નજર પડી જશે, તો એ બીજે ક્યાંક ચાલીને જશે દાટવા, તો એ ક્યાં દાટશે એ ખબર નહીં પડે, ને આ જંગલમાં હું ક્યાં આખું જંગલ ખોદવા બેસીશ, અને જો અહીં ઉભો રહીશ તો એ તકલીફ છે, કરવું શું. એને તરત જ જાણે મળદું પડ્યું એ રીતે સુવાનો દોડ કરીને એક ઝાડની નીચે પડતું મૂકી દીધું. પેલી બાજુ બાપે ભલામણ કરી એટલે ભલ્યો નીકળ્યો તપાસ કરવા માટે. ફરતા 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 તપાસ કરતા કરતા જાય છે. ત્યાં આગળ જઈને જોયું તો પેલા આમ પડ્યો હતો. ત્યાં એમ થઈ ગયું દીકરાને કે સારું બાપા કેવાય અનુભવી, જો આ કોક માણસ સૂતો છે, સુતા સુતા ક્યાંક કદાચ જોઈ જાય ને ખબર પડી જાય તો. એટલે તરત એ કોણ સુતો, લાત મારે છે એને. પેલો શેનો બોલે, પણ બોલતો નથી. એટલે નજીક ગયો, નજીક જઈને કે ભાઈ ઉઠ, કોણ છે તો? એ પેલો હળવડતો નથી, આને આમ મળદું જ પડ્યો એમ પડ્યો રહ્યો છે. આણે એનો આમ હાથ ઊંચો કર્યો, હાથ ઊંચો કર્યો, પેલા હાથ ઢીલો મૂકી દીધો. જેવો પેલા હાથ મૂક્યો એટલે આણો તરત જ આમ હાથ નીચે. એ પેલા ને એમ થઈ ગયું કે ચોક્કસ આ મળદું લાગે છે, કોઈક મુસાફર નીકળ્યો હશે, રસ્તામાં મરી ગયો લાગે છે, એની કઈ બહુ ચિંતા કરવા જેવી છે નહીં, ચાલો ચક્કર મારીને જાય છે. પાછો શેઠની પાસે જ ગયો. બાપ કે છે જોઈ આવો કોઈ નથી? ના બાપુજી કોઈ નથી. કે બરોબર, ત્યાં જોયું કોઈ નથી. પેલી બાજુ એક ઝાડ નીચે એક મરદું પડ્યું છે, પણ એ મરદાની સાથે આપણને શું નિસ્બત? બાપુજી જલ્દી ચાલો આપણે કામ પતાવી દઈએ, ખાડો ખોદીએ. ત્યારે એનો બાપ કે છે, શું કીધું? ત્યાં કોઈ મરદું પડ્યું છે? એટલે અહીં જંગલમાં ક્યાંથી મરદું આવ્યું? મરદું આમને આમ પડ્યું હોય, કોઈ બાળ્યા વિના જાય ને? મૂરખ, મને કઈક ડાઉટ પડે છે. તે બરોબર જોયું તો જીવતો નથી ને? અરે બાપુજી તમે બહુ ચીકણા, પણ મેં એને લાત મારી તો હળવડ્યો નહીં, એને મેં હાથ ઉપાડ્યો ને આમ છોડ્યો તો તરત જ નીચો પડી ગયો. એનામાં કઈ કેતા કઈ છે નહીં, સાવ મળદું પડ્યું છે. નકામી તમે ચીકણી, ભલ્યા તારામાં અક્કલ નથી. પૈસા માટે માણસ બધું કરે, શું ના કરે? ગાંડા ના થવાય, એક કામ કર, લે આ સોટી લઈને જા, જઈને ઠોક એને, દયા માયા દેખાડતો નહીં, 5-15 લગાડી દેજે, ખબર પડશે હમણાં મળદું છે કે જીવતું છે. પેલો પડ્યો પડ્યો સાંભળ્યો છે, એને વિચાર કર્યો કે લે આ તો મરી ગયા, કે હવે તો પેલો લઈ સોટીને આવે જ. પણ વળી વિચાર કરે છે કે માલ ખાવો હોય તો થોડોક મારતો, માર ખાધા વિના કઈ માલ મળે? તો માર ખાઈ લેવાનો પણ આ જરેરાત ઘણો લાગે છે, આટલી બધી ચોકસાઈ. એટલે માલ દલ્લો મોટો છે, આટલો મોટો દલ્લો મળવાનો હોય તો આજે ભલે માર ખાઈ લઈએ, પણ આટલો માલ આપણી પાસે પછી આવશે ને, પછી કેટલાય ને આપણે માર મારી શકશું. માટે મનને મનાવે છે, મક્કમ કરે છે કે હવે જરાય ચૂંચા કરવું નથી, પડ્યા રહેજે ચૂપચાપ. સહન કરાવી, સહિષ્ણુતા આવી જાય. હા, માલ દેખાતો હોય તો સહિષ્ણુતા આવી જાય બધી. ઘણા લોકો કહે છે, મારા સાહેબ આજે લોકો સંસારમાં આવે, અમારામાં સહિષ્ણુતા નથી રહી. હું કહું શું સહિષ્ણુતા નથી રહી? સંસારીઓ જેટલું સહન કરે છે એટલું તો સાધુઓ નથી કરતા. સંસારીઓ ઓછા કષ્ટો સહન કરે છે, ઓછાના અપમાનો સહન કરે છે, ઓછા ત્રાસ સહન કરે છે, કેટલું બધું સહન કરે છે સંસારી જીવો. તો જો માણસને માલ દેખાતો હોય તો માણસ બધો સહન કરવા તૈયાર છે. અહીં આગળ જો ક્યાંય ગરબડ થતી હોય ને સહન કરવાની વાત ના આવતી હોય તો સમજવું જોઈએ કે હજી અહીં કઈ લાભ નથી દેખાયો, માટે બધી તકલીફ પડે છે. ખરેખર જો લાભ દેખાઈ જાય તો સહન કરવાની ભૂમિકા આવી ગયા વિના રહે નહીં. પેલા એ વિચાર કર્યો કે વાંધો નહીં, માર ખાવો પડે તો ખાવો પડે, પણ આજે તો ચૂંચા કરવું. અને પેલો ભલિયો આવ્યો, બાપુજીનો ડંગોરો હતો એ લઈને આવ્યો, લાકડી લઈને આવીને જોરથી ઠોકી. પેલાને તો એવું લાગ્યું, ઘડી પડતો એમ થઈ ગયું કે ચીસ પડી જાય, પણ દાંત કચકચ આવીને મોઢું બંધ કરીને પડ્યો રહ્યો. બોલવું નથી, ચૂંચા કરવી નથી. પેલા એક ઠોકી, બે ઠોકી, ત્રણ ઠોકી, ચૂંકે ચા પડ્યો પડ્યો એટલે પડ્યો. પેલાને એમ થઈ ગયું ખરેખર બાપુજી ખોટી ચીકણાઈ કરે છે, કોઈ માણસ આટલો માર ખાય? આવ્યો પાછો, બાપુજી કાંઈ નથી, એવો ઠોક્યો એવો ઠોક્યો ને. કાંઈ કહેતા કાંઈ નથી બાપુજી, ઉભો રે ઉભો રે. ઠોક્યા પછી તે જોયું તો કઈ સોળબોળ ઉઠ્યા હતા કે નહીં? કે તો કે એ તો મેં જોયું નથી. તો મૂરખ ત્યારે બાપણ છે નું દોડે છે, જ્યાં જોઈ આવો પેલા લે આ બેટરી, જોઈ આવો સોળબોળ ઉઠ્યા છે કે નહીં, મરદાને સોળ ન ઉઠે જો તો આવતો. બાપુજી તમે ક્યાં સુધી મને હેરાન કરશો? જા ગરબડની દલીલબાજી નહીં કહીએ એટલું કરવાનું કામ કરો, જાઓ. પેલો આવ્યો, આઈને જોયું તો કે સોળ તો ઉઠ્યા છે કે. તો મૂરખ સોળ છે ના ઉઠે, ચોક્કસ કંઈક મને ગરબડ લાગે છે. એક કામ કર લે, એક કામ કર લે, આ ચપ્પુ લેતો જા, એના બે કાન કાપી આવ. સંરક્ષણાનું બંદી રૌદ્ર ધ્યાન, ચીજનું સંરક્ષણ કરવા માટે માણસ કેટલી હદે પહોંચી શકે, કેવા કેવા વિચારો કરી શકે. પેલો ગયો છે ને આના શેઠના મનમાં એક જ વિચાર, આટલો માર પડ્યો, આ સોળ ઉઠ્યા છતાં સળવડતો નથી, કંઈક કદાચ જીવતો હશે તો મારો પૈસો લઈ જશે તો શું થશે. એક જ વિચાર 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 ને એમાં એવી તન્મયતા, પેલો જઈને ના આવે ત્યાં સુધી એક જ વિચાર, છોડીશ નહીં, આજે એના કાનના કાપી લઈશ, પણ ઉતાવળ નથી કરવી. આ બધો વિચાર ચાલ્યો. રૌદ્ર ધ્યાન, સંરક્ષણાનું બંદે રૌદ્ર ધ્યાન, જ્યાં બે કાન કાપેલા. પેલા એ વિચાર કર્યો, સાંભળે છે તો પડ્યો પડ્યો, એની આજે કસોટી છે. એ વિચાર કરે છે કે હવે શું કાન કપાવવાના વખત આવ્યો, હવે શું કરું, ઉભો થઈને ભાગી જાઉં એને એમ થયું કે હાડો આટલો બધો માર ખાધો ને હવે જો માલ લીધા વિના જાવ તો આ માર બી માથે પડે. પલાડ્યું તો હવે પૂરું પલાડો, હવે જવા દેવાય નહીં, હવે તો કઈ નહીં, આટલો માર ખાધો છે, કાન કપાઈ જશે તો કઈ વાંધો નહીં, બુકાની બાંધી લઈશું, અને કદાચ કોઈ પૂછશે તો કહીશું મને શરદીનું બહુ દરદ છે, જરાય હવા ન લાગે એટલા માટે ડોક્ટરે કાન બંધ રાખવાના કીધા છે એટલે મફલર બાંધી રાખું છું, પણ આટલો બધો માલ કઈ જતો કરાય. આવ્યો પેલો, પેલા એ તો આવીને કાન પકડ્યો ને ચપ્પુ, એવી વેદના તો થાય છે આમ સટાકો વળી જાય, પણ મનને મક્કમ કરીને, કારણ કે લાખો ને કરોડો ની સંપત્તિ દેખાય છે. બે કાન કાપીને પેલો ગયો, દીકરો બાપુજી હવે તમે કામ પતાવો, તમે તે કઈ બે કાન કાપીને આવ્યો જુઓ કે, તો કે પણ આ લાલ ગુમ લોહી દેખાય છે ચપ્પુ ઉપર, કે આટલું તાજું લોહી હોય ક્યાંથી, કે માણસ મરી ગયો હોય તો કાળું ના પડી જાય એનું લોહી, પાણી ના થઈ જાય એનું, એટલે મને કઈક દગો લાગે છે. અરે બાપુજી પણ હવે કાન કાપી આવ્યો, હજી હું દગો પણ, કે કેટલી હદની ચોકસાઈ. કોઈ દિવસ આપણે કોઈ ચોકસાઈ લાવ્યા છીએ ખરા? જેનું મોત તો સમજાયું હોય એને માટે જબરજસ્ત ચોકસાઈ આવી ગયા વિના રહે નહીં. પરમાત્માની ભક્તિની રોજ વાતો કરનારા અને પરમાત્માના મંદિરોમાં રોજ જનારા, દર્શન અને પૂજનમાં કોઈ અવિધિ ન થઈ જાય અને ક્યાંય એની કિંમત ઓછી ન અંકાઈ જાય એ માટેની કોઈ ચોકસાઈ આપણે રાખી છે ખરી? કેટલી ચોકસાઈ આપણી આરાધનાઓમાં. મારે આરાધના કરવી છે, એકદમ વિશુદ્ધ આરાધના મારી થવી જોઈએ, મારી પૂજા એટલે વિધિપૂર્વકની પૂજા થવી જોઈએ, એનું ચોક્કસ પરિણામ મને પ્રાપ્ત થવું જ જોઈએ, એ માટેની કોઈ ચોકસાઈઓ ખરી આપણામાં? કારણ કે આપણને મહત્વ સમજાયું નથી. પેલો એનો બાપ કે છે, ભલા તું ભલો ને ભલો છે, ગાંડા ન થવાય, અક્કલ જરાક ચલાવ, આટલું લોહી કેમ તાજું દેખાય છે, મને ડાઉટ લાગે છે, કંઈક ને કંઈક ગરબડ હોવી જોઈએ, એક કામ કર, હજી કર્યું તો ભેગું મોડા ભેગું થોડું ઓર મોડું, હજી એક ચક્કર માર, જ્યાં એનું જઈને નાક કાપી આવ નાક. પેલો વિચાર કરે છે કે હવે તો નાક કપાવવાનો વખત આવ્યો, પણ હવે શું કરવું, હવે તો ઉભા થઈ જવું. વળી પાછો એને વિચાર કર્યો કે પૈસો નથી તો આ દુનિયામાં નાક હોય તે છતાં પણ નકકટ્ટા જ કહેવાઈએ છીએ, અને એક વાર જો આપણી પાસે પૈસો આવી ગયો અને આ સમાજમાં જો થોડોક રેલાવી દીધો ને વાપરી દીધો તો બધા ભલે ને આ નાક નહીં હોય તો એ લોકો કહેશે કે ના શેઠે નાક રાખ્યું, બાકી વગર નાકે પણ નાક રાખ્યું કહેવાશે, અને આજે છતે નાકે પણ પૈસો નથી તો નકકટ્ટા જ કહેવાઈએ છીએ. કઈ અર્થ નથી, નાક જાય તો જવા દો, પણ આજે માલ ન જવા દેવાય. હવે બંનેને આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાન ચાલે છે, આને ઈષ્ટની પ્રાપ્તિ માટેનું છે અને પેલાને સંરક્ષણ માટેનું છે. પેલો નાક કાપવા સુધીની કઠોરતા પર આવી ગયો, અંદરથી એને વેમ પડ્યો છે કે આ લોહી નીકળ્યું એટલે કે જીવતો લાગે છે, એટલે જે માણસને જીવતો માને છે એનું પણ નાક કાન કાપી નાખવા સુધીની હદે પહોંચે છે એટલી કઠોરતા આવે છે. શા માટે? સંરક્ષણાનું બંધી રૌદ્ર ધ્યાન એના અંતરમાં પ્રગટી ગયું છે. પેલા એ વિચાર કર્યો કે હવે શું કરવું, એને વિચાર કર્યો કે હવે આ છેલ્લી કસોટી છે. દીકરો ઘણી કચકચ કરતો હતો, બાપુજી તમે હેરાન કરો છો, ખોટી ચીકણાઈઓ કરો છો. ત્યારે એનો બાપ બોલતા બોલી ગયો કે હું તને કહું છું આ એક છેલ્લો હવે પ્રયોગ છે, જ્યાં એક વાર નાક કાપી આવો, હવે જો ન થાય તો આપણે માની લઈશું કે મરેલો છે, તાજેતરમાં મર્યો હશે એટલે લોહી નીકળે, પણ આ એક છેલ્લી વાર તું જ, આટલું મારું માન. એટલે પેલા સાંભળ્યું કે આ છેલ્લી વાર છે, છેક કિનારે પહોંચેલું નાવ ડૂબી ન જવું જોઈએ, એક છેલ્લી કસોટી છે, એમાંથી પાર થઈ જઈએ તો માલ મોટો મળવાનો છે. અડ્યો રહ્યો અને પેલા આવીને ખચ કરતું નાક પણ કાપી લીધું. હવે શેઠને કોઈ શંકાનું કારણ રહ્યું નથી, ખાડો ખોદ્યો, ઝવેરાતનો ડાબડો દાટી દીધો, કંઈક નિશાની મૂકી દીધી, અને બાપ દીકરો બે ચાલ્યા જાય છે. મોડી રાત્રે ઘરે પહોંચે છે, બીજે દિવસે શેઠને તો જાત્રાએ ચાલ્યા જવાનું છે. બંને ગયા પછી આ ઉઠ્યો, ઉઠીને જંગલની કોઈ વનસ્પતિઓ પાંદડા બાંદડા કચરી નાક કાન ઉપર પાટો બાંધી દીધો, પછી નિરાંતે ડોક્ટરની ટ્રીટમેન્ટ કરશું, પ્લાસ્ટિક સર્જરી કરાવીને નાક બેસાડી દઈશું, ગમે તે કરશું, પણ આજે આ માલ આટલો મળે છે, ખાડો ખોદી જવેરાતનો ડાબડો કાઢીને ગાયબ. પેલી બાજુ શેઠ જાત્રા કરવા જાય છે, આ બાજુ આણે તો બનાવટી નાક કાન લગાડી દીધા છે, છતાં ઉપર ખબર ન પડે એટલે મફલર બફલર પહેરે છે, આમ બુકાની બાંધી દીધી છે, અને લાખોની મિલકત મળી ગઈ છે, જબરજસ્ત હવેલી લીધી છે, જોરદાર બધું વ્યવસ્થિત જમાવી દીધું છે, અને આખા ગામમાં એમની બોલબાલા બોલાઈ ગઈ છે. આ બાજુ શેઠ જાત્રા કરવા ચાલ્યા ગયા, મહિનો બે મહિના નીકળી ગયા હશે, જાત્રા કરીને પાછા આવે છે, જાત્રા કરીને પાછા આવ્યા છે ને રાજસભામાં જાય છે, રાજસભામાં જાય છે ત્યાં પેલો પણ આવ્યો છે, અને એમાં એને ના કાન આમ બધું એનું બાંધેલું બુકાની અને આમ બનાવટી જેવું લાગે. શેઠ આવ્યા રાજસભામાં પણ આમ માણસોને જોતા જોતા પેલા માણસને જોયું ને શેઠને આમ ધ્રાસકો પડ્યો. માણસ છે, વિચાર કરે છે, અને વિચાર કરતા કરતા એને એમ થાય છે કે તરત જ વિચાર આવ્યો કે પેલા પૈસા ડાટ્યા હતા ને મેં પેલાના નાક કાન કાપ્યા હતા એ તો ન હોય, કદાચ નથી ને જીવતો હોય અને ક્યાંક કઈ ગરબડ તો નહીં થઈ હોય, અને કલાસ ત્યાં બેઠા બેઠા પૈસો યાદ આવ્યો ને પાછું આર્થ ધ્યાન ચાલુ. હવે એને ચેન પડે તરત જ ભાગ્યો સીધો ઘરે. ઘરે જઈને કે હે ભલિયા ચાલ મારી સાથે, કે ઉપડા જંગલમાં જ્યાં આગળ દાટ્યું તો ત્યાં ખાડો ખોદ્યો. ખાડો ખોદીને કાઢે તો કશું કઈ કહેતા કઈ મળે નહીં, કઈ મળતું નથી. એટલે એને ખાતરી થઈ ગઈ કે ચોક્કસ પેલો જીવતો જ હતો, મરેલો નહોતો, અને એ આ બધું ઉપાડી ગયો. માથું કૂટે, લાખોની મિલકત ગઈ છે, કરુણ કલ્પાંત કરે છે, ધ્રાસકો પડી ગયો છે, શું કરવું. અને પછી એ ગુસ્સો, એ કઠોરતા એના દીકરાને ચાર લાફા પહેલા તો મારી દે છે. નાલાયક, મને કહેતો હતો કે જીવતો નથી મરેલો છે, બાપુજી કચકચ કરો છો, આ તારી કચકચના કારણે મેં પણ અધૂરું છોડ્યું, અને અક્કલ તો તારામાં જ હતી, પણ ભગવાને કોણ જાણે મારામાં કેમ અક્કલ ઓછી આપી, આટલું કર્યું તો એટલો મને વિચાર ના આવે કે યાર નાક કાન કાપ્યા, ગરદન જ કાપી નાખ્યો તો કઈ ઉપાધિ થાય. રૌદ્ર ધ્યાન, કાન ના કાપ્યા હતા હવે કઈ વળે એવું નથી, પૈસા ચાલ્યા ગયા છે, પણ હવે આ શેઠ કલ્પાંત કરે છે ને પોતાની જાત માટે વિચાર કરે છે કે હું કેટલો મૂર્ખો ને અક્કલ વગરનો, આટલું કાપ્યું તો ભેગા ભેગી બોક પણ ઉડાડી દીધી હોત, ગરદન કાપી નાખ્યો તો કઈ ઉપાધિ થાત, પણ ક્યાં મેં આટલી પણ બેદરકારી દેખાડી, મેં એનું ગળું કાપી ન નાખ્યું, હિંસા ન કરી, એ માટેનું પણ રૌદ્ર ધ્યાન. સંરક્ષણાનું બંદી રૌદ્ર ધ્યાન જીવને કેવી પરિણતિમાં લઈ જાય. દીકરાની ઉપર ગુસ્સો, પોતાની જાત માટે પણ તિરસ્કાર, અને આ વિચારો કરતા કરતા બસ પાગલ થઈ ગયો છે. એને ખાતરી થઈ ગઈ કે આણે જ લીધું છે શેઠની પાસે. અરે રાજા બીજા દિવસે રાજસભામાં જાય છે, રાજાને ફરિયાદ કરે છે કે આ રીતે હું જાત્રા કરવા ગયો, એ પહેલા મેં દાટ્યું હતું અને એ મારું ચોરાઈ ગયું છે, અને મને એક વ્યક્તિને માટે ડાઉટ છે, માટે આપના તરફથી અમને ન્યાય મળવો જોઈએ. રાજા કહે છે કોને માટે ડાઉટ છે, તો કે પેલા જે શેઠ બુકાની બાંધીને આવે છે એ જ ચોર હોય એવો મને પાકો ડાઉટ છે, કારણ કે મેં આ રીતે ખાતરી કરી હતી. આખી વાત કરે છે એટલે રાજાએ પેલાને બોલાવ્યો કે ભાઈ આની માલ મિલકત તમે લીધી છે એવો એમ તમારી ઉપર આક્ષેપ છે, આ માટે તમારે શું કહેવું છે. તો કે સાહેબ મેં કંઈ એમને એમ માલ મિલકત લીધી નથી, હું મારી રીતે ઝાડ નીચે આરામથી સૂતો હતો, મેં આ શેઠનું કંઈ બગાડ્યું નહોતું, મેં એમને કંઈ બતાવ્યા નહોતા, મેં એમને કંઈ બોલાવ્યા નહોતા, હું શાંતિથી સૂતો હતો અને એના દીકરાએ આવીને આરામથી સૂતેલા મારા નાક કાન કાપી નાખ્યા, મને ઢોર માર માર્યો, મેં એનું શું બગાડ્યું હતું, અને એટલા માટે મારા નાક કાન કપાઈ ગયા તો મારે નવા નાક કાન તો બેસાડવા જ પડે ને, મારે મારી પાસે પૈસા નહોતા માટે મેં લીધા છે, છતાં એના બધા પૈસા આપી દેવા તૈયાર છું, એ મારા નેચરલ નાક કાન લાવી આપે, મારા સાચા નાક કાન એ મને ગોઠવી આપે, હું એના પૈસા આપી દઉં, પહેલ મેં નથી કરી, પહેલે એને ગુનો કર્યો છે માટે મેં એનો આ બદલે લીધો છે. રાજા કે શેઠ શું કેવું છે, તો કે સાહેબ આ નાક કાન તો કાપ્યા હતા, કોને પૂછીને કાપ્યા હતા, અને હવે ફરિયાદ કરવા આવ્યા છે. સંરક્ષણાનુબંધે રૌદ્ર ધ્યાન ક્યાં લઈ જાય જીવને, કેટલી હદે પહોંચી શકે જીવ, કેટ કેટલા ખૂન શું આ પૈસાને માટે નથી થતા, કેટ કેટલા કસાયો અને વેરઝેર શેના કારણે ઉભા થયા છે, ભયંકર જૂઠ શેને માટે ચાલે છે, ચોરીઓ શા માટે કરવામાં આવે છે, હિંસાએ કેમ જોર પકડ્યું છે, કારણ કે વ્યક્તિ વ્યક્તિના ચિત્તમાં રૌદ્ર ધ્યાન વધી ગયું છે. ક્યાંય હૃદય કઠોર ન થઈ જાય માટે સતત સાવધાન રહેવું પડશે, શુભ ધ્યાનને પ્રાપ્ત કરવા માટે આ અશુભ ધ્યાનોને ટાળવા પડશે, અને એ રૌદ્ર ધ્યાનમાંથી બચવા માટે પહેલા તો આર્થ ધ્યાન એને શાંત કરી દેવું જોઈએ. જરાક પણ તકલીફ પડે છે અને આપણું મન એમાં બેચેન બની જાય છે, એમાંથી આ બધી જ વાતો આગળ વધે છે, અને એ અસહિષ્ણુતાઓ, એ તીવ્ર મમતાઓ, સુખનો તીવ્ર રાગ અને દુઃખનો તીવ્ર દ્વેષ એ જીવને આ આર્થ ધ્યાન અને રૌદ્ર ધ્યાનની ભૂમિકામાં લઈ જાય છે. અને એ વખતે કઠોર બનેલો માણસ પોતે વિચારતો નથી કે શું કરી રહ્યો છે, પણ એ વખતે જે કાર્ય કરી નાખે છે એના કારણે જે ભયંકર કર્મ બંધાય છે એ કર્મની પછી નિર્જરા થવી બહુ મુશ્કેલ હોય છે. થોડાક વર્ષો પહેલા બનેલી એક સત્ય ઘટના છે. આજ મુંબઈની અંદર ગુલાલવાડીમાં એક ભાઈ રહેતા હતા, લુવાણા કે એવી કોઈ જ્ઞાતિ ના હતા, એના એક મિત્ર હતા જૈન, બંને મિત્રો અવારનવાર મળે, ઘરની અંદર ભયંકર પુષ્કળ માકડ થઈ ગયા, સ્વચ્છતા રાખવી નહીં, સંભાળ પહેલેથી લેવી નહીં, બેદરકારી ભર્યું જીવન જીવવું અને પછી જીવોત્પત્તિ થાય ત્યારે એને પછી મારી નાખવા માટે આગળ આવવું એ નરી મૂર્ખતા છે, બીજું કંઈ નથી. તમે જો પહેલેથી સંભાળ રાખો, અમુક જાતની સ્વચ્છતા જાળવો અને પ્રી પ્લાનિંગ કરીને વ્યવસ્થિત જો પ્રયોગો કરી લેતા હો તો જીવોત્પત્તિ થવાનો બહુ ઓછો ભય રહે છે, પણ એ આપણે કરતા નથી ને. પછી થાય એટલે કે ટીક ટ્વેન્ટી લાવો, છાંટો, મારી નાખો. અને એ ક્રૂરતા માણસની કેટલી વાર કેટલી હદે લઈ જાય. માંકડ ખૂબ વધી ગયા, રાતના ઊંઘ ના આવે, ગમે એટલા કાઢે પણ તે છતાં પાછા માંકડ આવી જાય અને પલંગની એ ખાણે ખૂણે ખાંચરે ભરાઈ જાય, ગાદલાઓમાં ભરાઈ જાય. અને આ ભાઈ કાકા કંટાળી ગયા. એક દિવસ તો એને એટલો બધો ગુસ્સો ચડ્યો, રવિવારનો કંઈક રજાનો દિવસ હતો અને જોયું તો ઘરની ભીતોની અંદર આખી લાઇનમાં માંકડ લાઇન ભરેલી. અને એ દિવસે આગલે દિવસે આખી રાત ઊંઘ નહોતી આવી એટલે કંટાળેલા હતા, અપસેટ થયેલા હતા. ગુસ્સામાં ને ગુસ્સામાં બપોરે ઉભા થયા, એક મીણબત્તી સળગાવી, મીણબત્તી સળગાવીને સીધા ઉભા થઈને જે દિવાલના ખૂણા હતા માંકડ આમ લાઈન સર સેંકડો માંકડની લાઈન હતી, સીધા મીણબત્તી લઈને માંકડ મારવા માંડ્યા. બાળી જ નાખું, માળા લોહી પીએ છે, આખી રાત ઊંઘવા નથી રહેતા. કુદરતનો કરવું. એટલામાં જ એના પેલા જૈન મિત્ર ચુનીલાલભાઈ તે ત્યાં આગળ પહોંચ્યા અને ચુનીલાલે જ્યાં જોયું કે ભાઈલાલા શું કરે છે એટલે તરત જ કે કાકા કહેતા હતા એને બધા ભાઈ કાકા, એ ભાઈ કાકા શું કરો છો? કે અરે ચુનીલાલ કે આ લોહી પી ગયા છે, આખી રાત ઊંઘવા નથી દેતા, તું અત્યારે વચ્ચે આવીશ નહીં કે. અરે પણ એના